જય જીનેન્દ્ર. ગઈકાલે આપણે ગુણસ્થાનકની સમજણની અંદર ગુણસ્થાનની એક તમને સામાન્ય પૂર્વ ભૂમિકા મેં બાંધી આપી. આજે એ ગુણસ્થાનની આપણે અહીંયા થોડીક સમરી લઈ લઈએ. હવે ગુણસ્થાનક પેલું મિથ્યાત્વ, એટલે કે જેને ભગવાનની વાણી ઉપર બિલકુલ શ્રદ્ધા નથી એવા જીવો. બીજા નંબરે સાસ્વાદન સમજી, એટલે પૂર્વે એણે શ્રદ્ધા તો કરી હતી પણ હવે એ પતિત થઈ અને એ ગુણસ્થાને આવે પણ થોડીક હજી એ સંકેતની અસર રહી છે અને હવે એ ત્યાંથી પણ પતિત થઈને પેલે જવાનું છે. ત્રીજું ગુણસ્થાન એટલે શ્રદ્ધા કરવી કે ન કરવી એવી અવઢવમાં રહેલો, દ્વિધામાં રહેલો, અનિર્ણિત અવસ્થા, એ છે ત્રીજું ગુણસ્થાન. ચોથું ગુણસ્થાનક જેમાં પૂર્ણ શ્રદ્ધા આવી ગઈ છે. શ્રદ્ધા આવી ગઈ પણ કોઈ પ્રકારનો હજી પુરુષાર્થ કરવાનો ભાવ થતો નથી, એટલે કે વ્રત પ્રત્યાખ્યાન આદરવાનું એને મન થતું નથી. ત્યાર પછી પાંચમું ગુણસ્થાન દેશવિરતિ, શ્રદ્ધા આવી અને કાંઈ થોડો થોડો પુરુષાર્થ કરે છે, આંશિક પ્રત્યાખ્યાન લે છે, એટલે એને દેશવિરતિ ગુણસ્થાન કહીએ છીએ. સર્વવિરતિ એટલે સંપૂર્ણ સ્વરૂપે વ્રત લઈ લે છે પરંતુ એ સાથે સાથે મદ, વિષય, કસાય, નિંદા, વિકથા આવા જે પ્રમાદો છે એ પ્રમાદોનું સેવન કરે છે, માટે એને પ્રમદ સંયમજી ગુણસ્થાન કહે છે. અને સાતમા ગુણસ્થાને આવે એટલે આ પાંચે પ્રકારના જે પ્રમાદ બતાવ્યા છે એ પ્રમાદનો એનો નાશ થઈ જતાં એને અપ્રમદ સંજતિ કહે છે. અહીંયાથી આઠમે ગુણસ્થાનકે આવે તો આઠમે ગુણસ્થાનકથી બે રસ્તા બતાવ્યા છે. એક રસ્તો એવો છે કે અગિયારમા ગુણસ્થાન સુધી, અગિયાર સ્ટેપ સુધી જઈને સ્ટોપ થઈ જાય છે. બીજો રસ્તો એવો છે કે છેક ચૌદ ગુણસ્થાન સુધી પહોંચાડે છે. આપણે જોયું હશે કેટલીક હોસ્પિટલોમાં એવું હોય ને કે આ લિફ્ટ અગિયાર માળા સુધી જ જશે, અગિયાર માળા પછી આગળ જશે નહીં, તમારે ચૌદ માળે જવું છે, તો આ એક બીજી લિફ્ટ જાય છે જે અગિયારમે માળે નહીં જાય પણ ચૌદ માળ સુધી જશે. તો એવી રીતે અહીંયા આપણે સમજી લેવાનું. તો અગિયારમા ગુણસ્થાન અને જવાવાળી પર ચડે એને આપણે ઉપસમ શ્રેણી કહીએ અને ચૌદ માસ સુધી જાય એને આપણે સપક શ્રેણી કહીએ છીએ. તો આઠમા ગુણસ્થાન કે આવ્યા પછી એ બાદર કસાયથી નિવૃત્ત થાય છે. નિયટી બાદરનો આપણે કાલે એક અર્થ કર્યો તો બીજો અર્થ એવો બી થાય છે કે બાદર કસાયથી નિવર્ત્યો છે, એટલે કે અનંતાનું બંદી પ્રત્યાખ્યાન એવા બાદર કસાયથી એ નિવર્તતો જાય છે. ત્યાર પછી નવમા ગુણસ્થાનકે એ શું થાય છે, તો કે નવમા ગુણસ્થાનકે એ જે બાકીના કસાય સંજ્વલનના રહ્યા છે એ સંજ્વલનના કસાયોનો પણ અહીંયાથી નાશ કરવાની શરૂઆત કરે છે. જોકે સાયક સંકેત થાય ત્યારે અનંતાનું બંદી એક બાદર કસાય તરીકે ગણી લઈએ, એટલે એ તો એનો જતો રહ્યો છે. આઠમે ગુણસ્થાનકે આવે છે એ કાં ઉપસમવાળો છે અને કાં સાયક સંકેત, બે જ સંકેતવાળો રહેલો છે. એટલે નવમા ગુણસ્થાને પછી ક્રમશ એના અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની જે હજી બાદર જેવા જ ગણાય સંપૂર્ણપણે નિવર્ત્યો નથી એટલે એનાથી નિવર્તતો જાય છે અને સંજ્વલનના કસાયથી બી ધીમે ધીમે નિવર્તે છે. છેલ્લે એક લોભ કસાય બાકી રહી જાય. એટલે દસમે ગુણસ્થાને આવે ત્યારે આપણે એને સૂક્ષ્મ સંપ્રાય, બારીક પતલીસી સંપ્રાય રહી ગઈ છે, બારીક કસાઈ રહી ગયો છે એવું ગુણસ્થાન કહીએ. અગિયારમા ગુણસ્થાને ઉપસમ કરવાવાળો જીવ પહોંચે છે, એટલે કે જે એણે મોહનીય કર્મના દળિયા છે એને સરળતા નાશ નથી કર્યા, માત્ર ઉપસમાવી દીધા છે જે ફરીથી ઉદયમાં આવી શકે, ફરીથી નીચે પડી શકે છે. પણ જે સરળતા જળમૂળમાંથી નાશ કરે છે એ બારમા ગુણસ્થાને કહી જાય છે અને એને આપણે શીર્ણ મોહનીય ગુણસ્થાન કહીએ છીએ. એટલે કે મોહનીય કર્મનો સરળતા નાશ થઈ ગયો. આમે આપણે નામદ્વારમાં જોયું કે યોગ અને મોહના કારણે, તો અહીંયા મોહનીય કર્મ સર્વથા નાશ થઈ જવાથી એનું નામ છે ક્ષીણ મોહનીય ગુણસ્થાન. પણ બાકીની ત્રણ ઘાતી કર્મની પ્રકૃતિ હજી બાકી છે અને એ ત્રણેય પ્રકૃતિઓ જ્યારે નાશ થઈ જાય છે ત્યારે તેરમે ગુણસ્થાને આવે છે અને ત્યાં એને કેવળ જ્ઞાન, કેવળ દર્શન પ્રગટ થાય છે. પરંતુ સાથે સાથે એની પાસે જોગ રહેલા છે, એટલે કે મન, વચન, કાયાનો જે ઉપયોગ કરે છે એને કારણે એને સયોગી કેવળી ગુણસ્થાનક કહે છે. આગળ જતાં એ યોગનું રુંધન કરી નાખે છે, યોગો પણ એના જતા રહે છે, એટલે એને આપણે અયોગી ગુણસ્થાન કહીએ છીએ. યોગ જતાં એનો કર્મબંધ જતો રહે છે, જે કર્મો બાકી રહ્યા છે એ બી ખપી જાય છે, એટલે સરળતા કર્મ ખપાવી અને મોક્ષમાં જાય છે. આ આપણી ચૌદ ગુણસ્થાનની સામાન્ય સમરી તમને મેં કહી અને હવે એના ઉપર હું દ્રષ્ટાંત લઉં છું. આજકાલ આપણે જોઈએ છીએ કે રૂમોના બ્લોકોના ભાવ કેટલા વધી ગયા છે અને આવા ભાવ વધેલા હોય એમાં આપણી પાસે એક વાલ્કેશ્વર જેવા એરિયામાં બ્લોક હોય તો કેવી મજા આવી જાય, કેવી આપણી કિંમત અગાય. તો અહીંયા હું એક વાત કરું છું કે બહુ સમય પહેલાંની વાત છે, જ્યારે બે પરમાનંદ અને ધર્મસિંહ નામના બે જિગરજાન દોસ્તો હતા. હવે એવું બન્યું કે પરમાનંદભાઈ તો અહીંયા રહ્યા અને એનો જિગરજાન દોસ્ત છે ધર્મસિંહ, એ અમેરિકા જતો રહ્યો. ત્યારે આપણા જેવા મોબાઈલ વગેરેની સગવડ નહોતી, એટલે બીજા કોઈ વિશેષ એને સમાચાર ન મળે. ઘણા વર્ષે એ પાછો આવ્યો એટલે એણે પહેલી તપાસ કરી કે મારો દોસ્તાર પરમાનંદ ક્યાં છે. તો એ એના બંગલા પર જાય છે તો બંગલો આખો અવાવરું છે. કેટલાય દિવસોથી એની અંદર ઝાડવા ઝાકરા ઊભી ગયેલા છે અને ચારે બાજુ કાળો કાળો પડી ગયેલો છે. એને નવાઈ લાગે છે, એ તપાસ કરે છે કે આ પરમાનંદજી ગયા ક્યાં. ત્યારે એને જાણવા મળ્યું કે પરમાનંદજીનો જે એક દીકરો હતો કરમસિંહ, એ કરમસિંહ દીકરો એનેથી રિસાઈ અને છૂટો થતો જતો રહ્યો અને એની સાથે કોઈ સંબંધ રાખ્યો નહીં. પછી એ છોકરો ક્યાં છે એની તપાસ કરી. એણે તપાસ કરતાં એને ખબર પડી કે કરમસિંહ તો હવે મરી ગયો છે, પણ એના છોકરાઓ છે એ ધારાવીની ઝુંપડ, ધારાવી જેવી એક ઝૂંપડપટ્ટી છે, એ ઝૂંપડપટ્ટીઓમાં રહે છે. એટલે પહેલાં ધરમસિંહભાઈ તો પરમાનંદના પોતરાઓ પાસે પહોંચી જાય છે અને ત્યાં પહોંચી અને એ છોકરાઓને કહે છે કે તમે પરમાનંદજીના જ પોતરાઓ છો ને. તો કે હા. તો અરે ઓલા છોકરાઓ કહે છે ઠીક છે, એને માનપાન આપે બેસાડે છે. પછી કે તમે આવી ઝૂંપડપટ્ટીમાં કેમ રહો છો, તમારા બાપ દાદાનો તો આવો સરસ બંગલો છે, તમારા 5 જણા રહી શકે એટલો મોટો બંગલો છે અને તમે આવી ઝૂંપડપટ્ટીમાં. આ સાંભળીને એક જણાને એમ થાય છે કે આ તો કહેતા બી દેવાના સુનતા બી દેવાના, મારા દાદાનો બંગલો હોય અને મારા પપ્પા મને વાત ન કરે એવું શું બની શકે. એટલે એને કોઈ પ્રકારની શ્રદ્ધા નથી થતી. એકને શ્રદ્ધા તો થાય છે, પણ એને એમ ભાઈ એના ભાઈ બીજા ભાઈની જેમ એને પણ એમ જ થઈ જાય છે કે હશે જવા દે, કંઈ આવું ના હોય. એકને ત્રીજાને એમ થાય, દ્વિધા થાય છે કે ખરેખર આ વાત સાચી હશે કે નહીં, કોને ખબર. ત્યાં ચોથો જે છે એને એમ થાય છે કે નહીં, આ ભાઈ તપાસ કરતાં કરતાં અહીંયા આવ્યા છે તો જરૂર એમાં કોઈ તથ્ય તો હોવું જ જોઈએ. આપણું તપાસ કરવામાં શું થાય શું જાય. એટલે એ પોતાના એક બીજા ભાઈને લઈ અને એ તપાસ કરવા નીકળે છે. જેમ તેમ કરી અને એ વાલ્કેશ્વર પહોંચે છે. વાલ્કેશ્વર પહોંચ્યા પછી બંગલા જોતાં જોતાં એને ખ્યાલ આવ્યો કે એક મોટો વિશાળ બંગલો છે, એકદમ અવાવરું છે, ઝાડી ઝાકરા ઉગી ગયા છે, બંગલો તો દેખાતો બી નથી એટલી ગાઢ ઝાડી થઈ ગઈ છે. અને બાર નેમ પ્લેટ ઉપર એણે જોયું કે કંઈક નામ છે પણ કાળું કાળું પડી ગયેલું છે, એટલે એણે ઘસી ઘસીને કાઢ્યું તો ત્યાં લખેલું હતું પરમાનંદ નિવાસ. એટલે એને થયું કે આ જરૂર હવે મારા દાદાનું જ મકાન છે. પછી એણે મ્યુનિસિપાલિટી ઓફિસમાં જઈને બધી તપાસ કરી એટલે ખબર પડી કે આ પોતાના દાદાનો જ બંગલો છે. અને પછી પોતાના પોતે એનો પોતરો છે એ પ્રૂવ કરીને એ બંગલો એણે ખોલાવ્યો. હવે આ બંગલો તો કેટલા વર્ષોથી અવાવરું હતો એટલે હવે એને સાફ કરવા માંડે છે. પણ સાફ કરે તો એ એકાદ તગારો કચરો કાઢે, ત્યાં તો 10 તગારા પવનને કારણે કચરો આવી જાય. એટલે એને બીજા ભાઈ કહે છે કે આમ ન થાય, આપણે એક મશીન લઈ લઈએ, મશીનથી કચરો કાઢીએ. એટલે એ મશીનથી કચરો કાઢે છે અને મશીનથી કચરો નીકળે તો કેવો નીકળે, ખૂણા ખાચરા તો રહી જાય. તો એ ખૂણા ખાચરામાંથી કાઢવા માટે વળી એને કોદાળા પાવડી લઈને ખોદી ખોદીને કચરો બધો ભેગો કાઢીને કાઢે છે. તો હજી બધો જે મોટો કચરો છે એને શું કરવું, તો એને કાઢવા માટે એ સળીવાળું ઝાડું લે છે. સળીવાળું ઝાડું લઈએ એટલે બેનો ખબર છે ને કે સળીવાળા ઝાડુથી કચરો કાઢીએ પછી પણ જે કચરો રહે એ કેવો હોય, એ બાદર જેવો જ હોય. એટલે એ બાદર જેવા કચરાને કાઢવા માટે પાછું ફૂલ ઝાડું લે છે અને ફૂલ ઝાડુથી કાઢે છે. એમાં એક ભાઈવાળી કચરો એવી રીતે કાઢે છે કે થોડો કચરો જવા દે પલંગ નીચે, થોડો જવા દે ખુરશી નીચે, થોડો જવા દે ટેબલ નીચે, આમ જેવો તેવો કચરો કાઢે છે અને સફાઈ બી ઉપર ઉપરથી કરે છે. બીજો ભાઈ છે એ બરાબર ચારે બાજુ ખૂણે ખાચરેથી ઝાડું કાઢ્યા પછી સાબુ સોડા લઈને ઘસી ઘસીને સરખું ચોખ્ખું કરી લે છે. હવે જેણે જેમ તેમ કચરો કાઢ્યો તો એનું શું થયું, જેવો પંખો ચાલુ કર્યો એવો બધો કચરો બહાર પાછી ગંદકી ફેલાઈ ગઈ. પણ જેણે બરાબર સાફ કર્યું હતું એનું ચોખ્ખું થઈ ગયું. પણ ઘણા વર્ષોથી અવાવરું પડ્યું એટલે એમાં વાસ વગેરે આવતી હતી, તેથી એણે શું કર્યું, ત્યાં પછી અગરબત્તી પેટાવી દીવો કર્યો અને પછી એ પોતાના પરિવાર સાથે ત્યાં રહેવા આવી ગયો. તો હવે આ દ્રષ્ટાંત ઉપરથી જ આપણે હવે ગુણસ્થાનની વાત લઈએ. ગુણસ્થાનમાં એના એક એક જે મેં પોઈન્ટ કીધા છે એ આપણે લેતા જઈશું. સૌથી પહેલાં તો આપણે ત્યાં અહીંયા ઉપાશ્રયમાં પરમાનંદના મિત્ર ધર્મસિંહ જેવા ગુરુ ભગવંતો આવ્યા છે. એ ગુરુ ભગવંતો આપણને કહે છે આપનું પરમાનંદ નિવાસ એટલે કે સિદ્ધ ક્ષેત્રમાં સ્થાન છે અને તમે આવા શરીરરૂપી ગંદા ઓરડામાં કર્મનો કચરો ભરેલો છે એવા કચરાવાળા ઓરડામાં રહો છો. તમારા પોતાનો તો આવો સરસ ઓરડો છે, ત્યાં આપણે રહેવા જવું જોઈએ ને. ત્યારે ત્યાં બેઠેલા કેટલાકને એમ થાય છે કે આ તો કહેતા બી દેવાના, સુનતા બી દેવાના, આવું કાંઈ હોય તો ખબર ન હોય, કોઈને કોઈ એવી વાત કરી નથી ને એવું ખબર છે નહીં, તો એને શ્રદ્ધા ન થઈ એટલે કે પહેલું ગુણસ્થાન. પછી ત્યાં કેટલાકને થોડીક વાર માટે તો આવી શ્રદ્ધા કે આ ગુરુ ભગવાન તો કહે છે તો જરૂર કાંઈક હશે, પણ જેવા ઘરે જાય છે એવા શ્રદ્ધાથી પાછા ચ્યુત થઈ જાય છે, બીજો ગુણસ્થાન આવી અને એ પહેલે જતા રહે છે. ત્યાર પછી ત્રીજા પ્રકારના જીવો છે એને અવઢવ થાય છે કે આવું કાંઈ હશે, આવું કાંઈ સ્થાન હોઈ શકે, તો એ જે દ્વિધામાં રહે છે નક્કી નથી કરી શકતા એ છે ત્રીજા ગુણસ્થાન જેવા. ચોથા પ્રકારના જીવોને પૂર્ણ શ્રદ્ધા થાય છે કે આ ગુરુ ભગવાન કાંઈ ખોટું ના બોલે, એમના પરમાનંદ મિત્ર છે તો એ સાચું જ કહેતા હશે ને, તો એ જે શ્રદ્ધા થઈ એ ચોથું ગુણસ્થાન. ત્યાં જેમ એમને શ્રદ્ધા થઈ હતી એમ અહીંયા ચોથા ગુણસ્થાન રૂપી શ્રદ્ધા થઈ. પણ એને કોઈ બીજો પુરુષાર્થ કરવાની ઈચ્છા જાગતી નથી, કારણ કે એના કર્મનો ઉદય એવો છે જેને કારણે પુરુષાર્થ કાંઈ કરે નહીં, વ્રત પ્રત્યાખ્યાન લે નહીં, પણ માને ખરો કે હા આવું કંઈક સ્થાન જરૂર છે, સિદ્ધ ક્ષેત્ર છે, મોક્ષ છે અને મોક્ષમાં આપણે જવું જોઈએ. પાંચમા પ્રકારના જે છે એ શું વિચારે કે આપણે થોડો થોડો કચરો દૂરો કહીએ, જેમ ઓલો પેલો એક તગારો ભરીને કચરો દૂર કરતો હતો અને 10 ગણો કચરો આવી જતો, એવી રીતે આપણે 18 પ્રકારના પાપસ્થાનકમાંથી એક મિથ્યાદંશણ સલમ પાપને દૂર કરી દીધું છે, બાકી 17 પાપો તો આવ્યા જ કરે છે આપણી પાસે. તો આપણો એક તગારો કચરો જાય છે, સામે 17 ગણો કચરો આવતો જાય છે. આ છે પાંચમા ગુણસ્થાનની ભૂમિકા. ત્યાર પછી એ મશીન લઈ આવ્યો તો એને અહીંયા છઠ્ઠે ગુણસ્થાને સંયમરૂપી મશીન લીધું કે જેનાથી આ કર્મરૂપી કચરાઓ ફટાફટ દૂર થઈ જાય. એ ફટાફટ દૂર થઈ જાય પણ હજી મદ વિષય કસાય જેવા કચરાઓ દૂર નથી થતા, એટલે એના માટે અપ્રમત નામનું આ પોતે પાવડા કોદાળી લઈ અને એનાથી બધો કચરો ગુણ દૂર કરે છે. એટલે કે જે મશીન લાવ્યો એ છઠ્ઠું ગુણસ્થાન, પછી કોદાળા પાવડીથી કરે છે એ સાતમું ગુણસ્થાન, ત્યાર પછી એ શુક્લ ધ્યાનરૂપી ઝાડુ લે છે, ફૂલ સળીવાળું ઝાડું લે છે, એ સળીવાળા ઝાડુથી એ કચરો કાઢે છે. એમાંથી એક જણ કચરો વ્યવસ્થિત કાઢતો જાય છે, એક વ્યવસ્થિત નથી કાઢતો, જે મેં તમને કીધું ને કે કચરો જવા દે પલંગ નીચે આ નીચે, તો એવી રીતે પૂર્ણ નથી કરતો, દબાવતો જાય છે. એ ઉત્સમ શ્રેણીવાળો છે, એ 8મે 9મે 10મે 11મે જઈને પાછો ફરે છે. જ્યારે ઓલો બીજો છે એ શુક્લ ધ્યાનમાંથી પછી પોતાના પરિણામોને વધારે કરી અધ્યવસાયથી 9મા ગુણસ્થાન સુધી જાય છે, એટલે કે ફૂલ ઝાડુથી એ કચરો કાઢે છે. ત્યાર પછી સૂક્ષ્મ સંપ્રાયને કાઢવા માટેની જે પરિણામ ધારા થાય છે એ ધારા એટલે કે સાબુ સોડાથી એને ઘસી ઘસીને સાફ કર્યું, જરા બી કચરો નહીં રહેવા દીધો, સંપૂર્ણપણે કચરાથી એ ઘરને એણે મુક્ત કરી દીધું. પણ થોડી ઘણી હજી જે દિવાલ પર ને રહેલી હતી ધૂળ રસ એને પણ એણે ઘસીને સાફ કરી, એટલે કે 12મા ગુણસ્થાને મોટાભાગનો મોહનીયનો કચરો દૂર થઈ ગયો, પરંતુ જે થોડું ઘણું રહ્યું હતું એને પણ એણે ઘસી ઘસીને સાફ કરી દીધું, એટલે ઘર એનું ચકચકિત થઈ ગયું. પણ હજી થોડી એમ એના અંદર પ્રકાશનો તો અથવા તો એની અંદર વાસ આવતી હતી, તો એણે કેવળ જ્ઞાન કેવળ દર્શનરૂપી દીવો પ્રગટાવ્યો અને ધૂપસળી બી પ્રગટાવી, એટલે સરસ એનું ઘર મસ્ત થઈ ગયું. અને એ ઘર મસ્ત થઈ ગયું, સંપૂર્ણ કચરા રહિત બી થઈ ગયું અને સુગંધી વાતાવરણ બી થઈ ગયું, સ્વચ્છ ચોખ્ખું ઘર જોઈ અને પછી એ પોતાના ઘરમાં રહેવા જતો રહ્યો, એટલે કે સિદ્ધ ક્ષેત્રમાં જતો રહ્યો અને મોક્ષને પ્રાપ્ત કરી લીધું. તો આ પ્રમાણે આ આપણા 14 ગુણસ્થાનકની ભૂમિકા છે, જે મને લાગે છે તમને અવશ્ય સમજ પડી હશે. ન પડી હોય તો હજી કહેજો, હજી બીજા બે દ્રષ્ટાંત છે, એ દ્રષ્ટાંત હું સમય આવે જરૂર અહીંયા આગળ રજૂ કરી દઈશ. આજે તો બસ આપણે આટલું જ રાખીએ છીએ. જય જીનેન્દ્ર.